समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित अने भगवान जयसेन आचार्य रचित तात्पर्य वृत्ति टीका એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે એની ગાથા 320 ઉપર તાત્પર્ય વૃત્તિ ટીકામાંથી આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપણને 320 ગાથાની જયસેન આચાર્ય ભગવાનની આ ટીકા સમજાવી રહ્યા છે. એમાં વિશેષ કરીને જે વાત કરવામાં આવી, જે મૂળ ગાથા હતી એ પછી જે વિશેષ કરીને વાત કરવામાં આવી, એમાં કયા ભાવને મોક્ષ માર્ગ કહે છે એમ કરીને જે વાત કરવામાં આવી, એ બધો વિસ્તાર આપણે સમજી રહ્યા છીએ. કયા ભાવથી મોક્ષ થાય છે એની વાત આપણે સમજી રહ્યા છીએ. ચાર પ્રકારના ભાવ કયા, એ પર્યાયરૂપ છે, અને પરમ પારિણામિક ભાવ છે તે દ્રવ્યરૂપ છે એ વાત આવી, અને ચાર પ્રકારના જે ભાવ કયા, ઔક્ષમિક, ક્ષમિક, સાયિક અને ઔદૈહિક, એમાંથી ઔદૈહિક ભાવ છે તે સંસારનું કારણ છે, જ્યારે બાકીના ત્રણ ભાવ છે તે મોક્ષ માર્ગ છે. આપણે આ બધો વિચાર કર્યો અને એની સાથે જે વાત બીજી પણ લેવામાં આવી કે પારિણામિક ભાવ ત્રણ પ્રકારે છે એ પણ આપણે સમજ્યા છીએ. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ બધું પણ સમજ્યા છીએ. અને પર્યાર્થિક નયથી આ જે આવરણ છે તે છે, દ્રવ્યાર્થિક નયથી એ આવરણ નથી એ વાત પણ એમાં આવી ગઈ. અને પછી જે વાત કરી એના વિસ્તારમાં આપણે પાના નંબર 130 પ્રવચન રત્નાકર ભાગ 9 એમાં ત્રીજા પેરેગ્રાફમાં જે વાત કરી એ આપણે સમજ્યા. અને છેલ્લે એ વાત આવી કે પોતાની ચીજની ખબરે ન મળે અને ઓઘે ઓઘે માને કે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન મોક્ષ આપી દેશે. પણ ભાઈ જરા વિચાર તો કર, ભગવાન તને શું આપશે? તારી ચીજ તો તારી પાસે પડી છે, ભગવાન તને ક્યાંથી આપશે? વળી ભગવાન તો પૂરણ વિતરાગ, પ્રભુ નિજાનંદ રસ લીન પરિણમી રહ્યા છે, તેમને કાંઈ લેવું દેવું તો છે નહીં, તો તેઓ તને મોક્ષ કેમ આપશે? એ વાત આપણે ગઈકાલે કરી. હવે આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો ભગવાનને મોક્ષદાતા કહેવામાં આવે છે ને, મોક્ષના આપનાર, મોક્ષના દાતા કહેવામાં આવે છે ને, ભગવાનને મોક્ષદાતા કહેવામાં આવે છે ને એનું શું? તો પછી ગુરુદેવ તેની સ્પષ્ટતા કરતા કહે છે કે કહેવામાં આવે છે, બરાબર છે, પણ એ તો ભગવાનને પોતે પોતામાં પોતાથી નિજાનંદ લીન થઈ મોક્ષ દશા પ્રગટ કરી અને પોતાને જ તે દીધી તો તેમને મોક્ષ દાતાર કહીએ છીએ. શું કહ્યું? પોતે પોતામાં નિજ આનંદમાં લીન થઈ અને મોક્ષ દશા પ્રગટ કરી અને પોતે જ એ મોક્ષ દશા પોતાને દીધી, એટલે એ પર્યાય, મોક્ષની જે પર્યાય થઈ એનો કરતા એ પોતે છે, અને એ પોતાને માટે જે પર્યાય થઈ છે એમ પોતાને જે પ્રાપ્ત થઈ છે એમ મોક્ષદાતા કહીએ છીએ, તથા કોઈ જીવ તેમને જોઈ, તેમનો ઉપદેશ પામી, સ્વયં અંતરલીન થઈ જ્ઞાન દર્શન પ્રગટ કરે તો તેમાં ભગવાન નિમિત્ત છે. બાકી ખરેખર તો મોક્ષ પોતે પોતાને માટે પોતે જાતે જ પ્રાપ્ત કરે છે. મોક્ષની પર્યાય થાય છે એ કોઈ બીજા કરી આપતા નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કોઈ અન્ય જીવની મોક્ષની પર્યાય કરે નહીં. કોઈ મોક્ષની પર્યાય કરે નહીં પોતે જ પોતાની એવી પર્યાય રૂપે પરિણમે છે. એટલે એમાં ભગવાનનો ઉપદેશ છે, એમની વાણી છે, એ નિમિત્ત કારણ છે. એટલે નિમિત્તની મુખ્યતાથી જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે ભગવાન તીર્થંકર ભગવાન આપણને મોક્ષ આપે છે. એટલે નિમિત્તની મુખ્યતાથી ભગવાનને ઉપચાર માત્ર વ્યવહારથી મોક્ષદાતા કહેવામાં આવે છે. બાકી ખરેખર તો પોતે જ એવી પર્યાય પ્રગટ કરનારો છે. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર છે. એમણે તો એ દશા પોતે પોતાના પુરુષાર્થથી પ્રગટ કરી છે, પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી અને એવી સર્વજ્ઞતા પ્રગટ કરી છે. તેમણે હરિયંત ભગવાનને નગ્ન મુનિ દશા છે, બાહ્યમાં કે હું નગ્ન મુનિપણું છે, 28 મૂળ ગુણ સહિત શુદ્ધ ચારિત્ર દ્રવ્યલિંગ બાહ્યમાં છે. અને અંતરંગ દશા એમની જ્યારે એ 6-7 ગુણસ્થાને હતા ત્યારે એવી અદભુત હતી કે એમાં પછી એવો વિશેષ પુરુષાર્થ કરી અને 7 ગુણસ્થાનની દશામાં નિર્વિકલ્પ ધ્યાનમાં એ એવા જામી ગયા કે પછી એમણે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લીધી, એટલે કે કષાય રહિત દશાને પ્રાપ્ત કરી લીધી. એટલે એવા હરિયંત ભગવાનની વાત કરતા ગુરુદેવ કહે છે કે તેમને શરીરની દશા નગ્ન હોય છે, તેમને અરિહંત ભગવાન કહેવામાં આવે છે. અરિહંત એટલે શું? હરિ નામ પુણ્ય અને પાપના વિકારી ભાવ. હરિ એટલે પુણ્ય અને પાપના વિકારી ભાવ, અને તેને જેઓએ હણ્યા છે તે અરિહંત છે. પુણ્ય પાપના વિકારી ભાવને જેમણે હણ્યા છે એ અરિહંત છે. હવે પુણ્ય ભાવને જ્યાં હણ્યા છે તો પછી બીજી વાત ક્યાં રહી? પુણ્ય ભાવથી મુક્તિની વાત ક્યાં રહી? એ વાત કહે છે કે હવે પુણ્ય ભાવને જ્યાં હરી અર્થાંત વેરી કયો છે ત્યાં તે ભાવ ધર્મ પ્રગટ કરવામાં મદદ કરે એ કેમ બને? એટલે કે પુણ્ય અને પાપના ભાવને તો જેમને હણ્યા છે એટલે એ ભાવ જે છે એ મોક્ષના કરનારા હોય તો એમને હણીને તો કાંઈ અરિહંત થવાય નહીં. એટલે એનો અર્થ જ એ થાય છે કે એ ભાવ છે તે બંધનું કારણ છે, સંસારનું કારણ છે. શુભાશુભ ભાવ સંસારનું કારણ છે, એને હણીને એ અરિહંત થયા છે, સર્વ કષાય રહિત થયા છે. કષાયો શું છે? રાગ દ્વેષના ભાવ છે, અને રાગમાં જાણીએ છીએ કે માયા અને લોભ છે. દ્વેષની અંદર ક્રોધ અને અભિમાન છે. બધા જ કષાયો અને 9 કષાયો બીજા, એ બધા કષાયોનો ક્ષય કરી અને એ અર્યન થયા છે તો પછી એમને કોઈ પણ પ્રત્યે એવો શુભરાગ પણ ક્યાંથી હોય? શુભરાગ હવે રહ્યો જ નથી, એટલે ધર્મનું કારણ શુભરાગ નથી. હર કોઈ પ્રકારે આ સ્પષ્ટ છે કે એ પુણ્યભાવ એ અવદૈકપણે છે અને તે મોક્ષનું કારણ નથી. મોક્ષના કારણરૂપ તો ઉપશમ આદિ ભાવત્રય કહેવામાં આવ્યા છે. વળી કહે છે પાના નંબર 131 ઉપર કે નિજ પરમાત્મ દ્રવ્યના સમ્યક શ્રદ્ધા જ્ઞાન આચરણ રૂપ જે પરિણામ છે, એટલે કે વિતરાગી પરિણામ છે, પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતા થયેલા જે વિતરાગી પરિણામ, એ અધ્યાત્મ ભાષાથી શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ અથવા શુદ્ધ ઉપયોગ એ નામથી કહેવાય છે. ગુરુદેવ કહે છે કે જોયું, આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન અને આત્માનું અનુચરણ એ ત્રણેય ભાવ શુદ્ધ આત્માની સન્મુખતાના પરિણામ છે, એટલે એને અધ્યાત્મ ભાષાથી શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ કહ્યા. શુદ્ધ આત્માની સન્મુખતા ને કારણે થયેલા પરિણામ છે એટલે એને શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ કહ્યા. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સર્વજ્ઞ દેવ ત્રિલોકીનાથ અરિહંત પરમાત્મા એમ ફરમાવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે તે શુદ્ધ આત્મ અભિમુખ છે. અર્થાંત તે પરિણામ રાગથી તે પરથી વિમુખ અને સ્વભાવથી સન્મુખતાના પરિણામ છે. રાગથી વિમુખ અને સ્વભાવથી સન્મુખ પરિણામ છે, એમાં રાગનો અંશ નથી, રાગ એમાં સમાતો નથી. જેને આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહીએ તે શુદ્ધ આત્મ અભિમુખ અર્થાંત સ્વભાવ સન્મુખના પરિણામ છે અને તેને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ કહો કે શુદ્ધ ઉપયોગ કહો કે અધ્યાત્મ ભાષાથી છે, જ્યારે આગમથી એને ઉપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક એવા નામ આપવામાં આવ્યા છે. પણ એ પરિણામ છે તે વિતરાગી પરિણામ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ છે એ વિતરાગી પરિણામ છે. અનંતકાળથી પ્રભુ તું દુઃખી થવાના પંથે દોરાઈ ગયો છો, અહીં તને સુખી થવાનો પંથ બતાવે છે. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે પરથી વિમુખ અને સ્વથી સન્મુખ, પરથી વિમુખ અને સ્વથી સન્મુખ એવા નિજ પરિણામનું નામ મોક્ષનો માર્ગ છે. સાક્ષાત સર્વજ્ઞ પરમેશ્વર હોય તો પણ તેઓ તારા માટે પરદ્રવ્ય છે. તીર્થંકર ભગવાન બિરાજતા હોય તો પણ એ તારે માટે તો પરદ્રવ્ય છે. તેમના પ્રતિ તને જે ભક્તિ હોય એનાથી વિમુખ અને એ શુભરાગને જાણવાની એક સમયની પર્યાયથી પણ વિમુખ શુદ્ધ આત્મદ્રવ્યની સન્મુખના જે પરિણામ તેને ભગવાન મોક્ષનો માર્ગ ફરમાવે છે. શું કહ્યું? તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની સમીપમાં આપણે હોઈએ અને એમના તરફનો જે ભક્તિનો ભાવ હોય તો એવા જે ભાવ છે એનાથી વિમુખ, એનાથી વિરુદ્ધ પોતાના સ્વરૂપનું લક્ષ કરીને કે જેમાં રાગનો અંશ નથી અને સ્વરૂપની સન્મુખતા છે, અને જે વિતરાગી પરિણામ થાય છે શુદ્ધ આત્મદ્રવ્યની સન્મુખના જે પરિણામ થાય છે એ મોક્ષનો માર્ગ છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ આત્મવસ્તુ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય છે. અહીંયા આત્માને માટે નિજ પરમાત્મ દ્રવ્ય જે કહ્યું એને માટે ખૂબ વિશેષણ આટલું મોટું કેમ મૂકવામાં આવે છે કે સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ, સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ સહિત જે આ દ્રવ્ય છે તે એમ કરીને દરેક વખતે વાત કરવામાં આવે છે. એ દ્વારા શું સમજાવવું છે? એ દ્વારા એ જ સમજાવવું છે કે પાંચ ભાવ કયા, એમાં આ ભાવ છે તે દ્રવ્ય છે, પેલા ભાવ જે છે તે પર્યાયરૂપ છે, અને આ જે પારિણામિક ભાવ એ દ્રવ્યરૂપ છે અને એને કારણે જે શુદ્ધ નિર્મળ પરિણમન થઈ રહ્યું છે એવા શુદ્ધ નિર્મળ પરિણમનનો અનુભવ કરવો એ મોક્ષનો માર્ગ છે. એટલે એ માર્ગ પોતાનામાં જ છે એમ અહીંયા આ વિશેષણ દ્વારા સમજાય છે. આત્મવસ્તુ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય છે. એટલે એમાંથી એ વાત નીકળે છે કે વિતરાગી પરિણામ જે થાય છે એ વિતરાગી પરિણામ પોતાનું લક્ષ્ય, સ્વનું લક્ષ્ય કરતા જ થાય, કેમ કે એવો જ સ્વભાવ છે, એવો જ સ્વભાવ છે. સ્વભાવ જેવો છે એવા પરિણામ થાય છે, જેવો સ્વભાવ છે એવા પરિણામ થાય છે. એટલે એને સહજ સ્વાભાવિક પરિણામ કહેવામાં આવે છે. કોઈ પણ દ્રવ્યના પરિણામ એમાં ગુણો છે જેવા એ ગુણોને અનુરૂપ જે પરિણામ થાય છે તે એનો સ્વભાવ કહેવાય છે. જીવનો પણ એવો જ સ્વભાવ છે. પણ અનાદિથી આ જીવે એ જાણ્યું નથી, અનુભવ્યું નથી ને, એટલે એને બધું આશ્ચર્ય થાય છે. એક વખત એ એવા પોતાના શુદ્ધ પરિણામ કરે છે, વિતરાગી પરિણામ કરે છે, પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે, અનુભવે છે અને એવા વિતરાગી પરિણામ થાય છે, પછી બધું સહેલું થઈ જાય છે. અહીંયા કહે છે કે શુદ્ધ આત્મવસ્તુ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય છે. તેની સન્મુખના પરિણામને આગમ ભાષાથી ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક એવા ત્રણ ભાવરૂપ કહ્યા છે અને એ મોક્ષનો માર્ગ છે. અને અધ્યાત્મ ભાષાથી તેને
શુદ્ધ આત્મ અભિમુખ કહીએ છીએ અને તેને જ મોક્ષનો માર્ગ કહીએ છીએ. બંને વસ્તુ એક જ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે પરિણામ છે એ તો ઔદયિક ભાવ છે અને તે પર સન્મુખના ભાવ છે. સ્વસન્મુખે એવા દયાદાન વ્રત તપ ભક્તિના ભાવ થતા નથી. એ બધા ભાવ શુભ ભાવ છે, એ પર સન્મુખના ભાવ છે. તેથી એ મોક્ષનો માર્ગ નથી, એટલે એ ધર્મ નથી, એ શુભ ભાવ છે અને એ ધર્મનું કારણ પણ નથી. સ્વભાવ પોતાનો નિર્મળ છે, શુદ્ધ છે અને એ સ્વભાવે પરિણમી જવું એ જ એકમાત્ર એનું કર્તવ્ય છે અને એમ થતા એને મોક્ષના પરિણામ થાય છે. એટલે સ્વાભિમુખ સ્વદશા જ એક મોક્ષનું કારણ છે. આવો સૂક્ષ્મ માર્ગ છે. પાના નંબર 132 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ આત્મદ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે, એ ક્યારેય અશુદ્ધ થતું નથી. કોઈ પંડિતે એમ કહ્યું કે પર્યાયમાં અશુદ્ધતા હોય તો આખું દ્રવ્ય શુદ્ધ થઈ જાય, એટલે ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે કે ત્રિકાળી દ્રવ્ય એ ક્યારેય અશુદ્ધ થતું જ નથી. પર્યાયમાં વિકાર અશુદ્ધતા થાય છે, એ ક્ષણિક છે, એ સમયે થયા તો થયા, એને કારણે આશ્રવને બંધ પણ થયા, પણ છતાંય એ બંધનો પણ આત્મામાં પ્રવેશ થતો નથી. એ બંધનો પણ આત્મામાં તો કાંઈ પ્રવેશ થતો નથી. એટલે એ બધા પરિણામ થયા, એ વખતે થઈ ગયા, ભૂતકાળમાં એવા અનંત પરિણામ કર્યા, પણ તેથી શું, આત્મદ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ જ રહ્યું છે. પર્યાયમાં વિકાર ને અશુદ્ધતા થાય છે, કાંઈ દ્રવ્યમાં થતું નથી. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ જ છે અને એવા શુદ્ધનું લક્ષ કરતા જે પરિણામ થાય છે તે શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ થાય છે. પણ એ દ્રવ્યનું લક્ષ નહીં કરતા, બહારમાં પરનું લક્ષ કરતા જે પરિણામ થાય છે તે અશુદ્ધ પરિણામ છે અને તે અશુદ્ધ પરિણામ બે રીતે હોય, શુભ અથવા અશુભ રૂપે. અને એવા શુભ અને અશુભ રૂપે જે પરિણામ થાય એ વિભાવ પરિણામ છે. આટલી સાદી સીધી વાત છે. એમાં પછી શુભભાવ દ્વારા ધર્મ થાય એ વાત ત્યાંથી આવી. શુભાશુભ વખતે દ્રવ્યની પર્યાય તેમાં તન્મય છે. શુભાશુભ વખતે દ્રવ્યની પર્યાય તેમાં તન્મય છે. દ્રવ્યની પર્યાય અશુદ્ધતાથી તન્મય છે, પણ તેથી કાંઈ ત્રિકાળી દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે એમ નથી. શુભાશુભ ભાવ થયા એ વખતે તન્મયપણું કોને છે, તો કે એ સમયે જે પર્યાય છે એનું એ તન્મયપણું એમાં છે, એ શુભાશુભ ભાવ સાથે છે. પણ એમ થતા પણ કાંઈ દ્રવ્ય અશુદ્ધ થઈ જતું નથી, કેમ કે એ પર્યાય એ સમયે થઈ અને પછી બીજા સમયે તો બીજી પર્યાય થઈ. એક સમયની પર્યાય જે શુભ ભાવ સાથે તન્મયતા કરે છે એ પર્યાય બીજા સમયે તો રહેતી નથી. બીજા સમયે નવી પર્યાય થાય છે, એ પણ કદાચ એ શુભભાવ સાથે તન્મય પણ કરે, વિશેષતાથી કરે, તો ત્રીજા સમયની ત્રીજી પર્યાય થાય છે. એટલે એ પર્યાય એટલું જ તન્મયપણું ના પણ કરે અને એમ કરતા અસંખ્ય પર્યાયો શુભભાવ સાથે તન્મયપણે થાય તો પણ એ કેટલો સમય થશે, જે ભાવ થયો છે એની સાથેનું તન્મયપણું કેટલો વખત રહેશે, એ જવાનું જ છે. એટલે શુભભાવ સાથેનું તન્મયપણું જે પર્યાયમાં છે, જેટલી પર્યાયમાં થયું તેટલી પર્યાયમાં થયું અને એને કારણે પુણ્યનો બંધ પણ પડ્યો, પણ એ બધું તો ચાલ્યું ગયું અને દ્રવ્ય તો ત્રિકાળી એવું ને એવું શુદ્ધ રહ્યું. દ્રવ્ય તો જે શુદ્ધ હતું એ એવું ને એવું જ રહ્યું. એટલે તન્મયપણું શુભભાવ સાથે અશુભભાવ સાથે જે ભૂતકાળમાં થયું તે થયું અને એને કારણે આશ્રવ થયા, બંધ થયા, બધું થયું, પણ એ તન્મયપણું દ્રવ્યનું ન હતું. દ્રવ્ય કાંઈ એ ભાવ સાથે તન્મયપણે થયો ન હતું. દ્રવ્ય તો ત્રિકાળ પોતે પોતાના ભાવે જેમ શુદ્ધ પરિણમન થઈ રહ્યું છે એવા ભાવે એમ જ રહ્યું છે. આ બધું જે થયું એ પરનું લક્ષ કરતા એ પર્યાયમાં થયું, એટલે એ પર્યાયનું તન્મયપણું છે. ગુરુદેવ બહુ સ્પષ્ટ અહીંયા સમજાવે છે કે દ્રવ્યની પર્યાય અશુદ્ધતાથી તન્મય છે, પણ તેથી કાંઈ ત્રિકાળી દ્રવ્ય અશુદ્ધ થઈ જાય છે એમ નથી. પરિણામ ભલે શુભ કે અશુભ હો, પણ તે કાળે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તો શુદ્ધ જ છે, એ વખતે પણ શુદ્ધ જ છે, એટલે ભૂતકાળમાં પણ એ દ્રવ્ય શુદ્ધ જ રહ્યું છે. અનાદિ અનંત વસ્તુ તત્વ તો શુદ્ધ જ છે, અને જ્યાં શુભાશુભથી ખસીને જીવ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, શુભ અને અશુભ ભાવથી ખસીને પોતાના સ્વરૂપ તરફ ઢળે છે અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરે છે, ત્યાં તત્કાલ જ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધનું લક્ષ્ય કરતા જે પર્યાય થાય છે તે શુદ્ધ હોય છે. પહેલા પરનું લક્ષ્ય કર્યું હતું, પછી એ પરનું લક્ષ્યમાં ભલે ને સામે તીર્થંકર ભગવાન પ્રભુ સાક્ષાત બિરાજતા હોય અને એમનું લક્ષ્ય કર્યું હોય અને એમાં ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ પણ હોય, પણ એ વખતે લક્ષ્ય પરનું હતું, તેથી એ શુભભાવ હતો, એ શુભભાવ હતો, એટલે ત્યાંથી એ લક્ષ્યને ખસેડીને જે પોતાનું ત્રિકાળ ધ્રુવ શુદ્ધ દ્રવ્ય છે એનું લક્ષ્ય કરે છે, એટલે જે પર્યાય થાય છે તે શુદ્ધ પર્યાય થાય છે. એ શુદ્ધ પર્યાય છે, તે સંવર છે, એ નિદ્રાનું કારણ છે, એ મોક્ષનો માર્ગ છે. અહીંયા પાના નંબર 132 ઉપર પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા જે પરમ ભાવ સ્વરૂપ ત્રિકાળી નિજ પરમાત્મ દ્રવ્ય છે, તેનું જે સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને અનુચરણ એટલે ચારિત્ર, એવા રૂપે પરિણામ, એવા ત્રણ પરિણામ જે રત્નત્રય કહીએ છીએ, નિશ્ચયથી અને આપણે રત્નત્રય કહીએ છીએ એવા એ પરિણામ, એને અધ્યાત્મની ભાષામાં શુદ્ધ ઉપયોગ પણ કહેવામાં આવે છે, અને તે સ્વ અભિમુખ પરિણામ છે. પુણ્ય અને પાપના જે ભાવ થાય એ તો અશુદ્ધ ઉપયોગ છે, પુણ્ય પાપના ભાવ થાય છે એ પરલક્ષ્ય તથા ભાવ છે, એ વખતે ઉપયોગ એનો અશુદ્ધ છે, એ વખતના ઉપયોગને અશુદ્ધ ઉપયોગ કહ્યો છે. જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે એને એ વખતનો ઉપયોગ છે, એ શુદ્ધ ઉપયોગ છે, એટલે એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે. એટલે પુણ્ય પાપના જે ભાવ થાય છે એ તો અશુદ્ધ ઉપયોગ છે અને તે પરસન્મુખના પરિણામ છે. જ્યારે પેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ હતા એ તો સ્વસન્મુખના પરિણામ હતા. આત્માની સન્મુખના જે સ્વાભિમુખ પરિણામ છે તેને શુદ્ધ ઉપયોગ કહે છે, અને તે શુદ્ધ ઉપયોગ મોક્ષનો માર્ગ છે એમ કહેતા જ વ્યવહાર રૂપ જે શુભ ઉપયોગ છે તે મોક્ષ માર્ગ નથી એમ સ્પષ્ટ થઈ જાય છે. શુદ્ધ ઉપયોગ જ મોક્ષનો માર્ગ છે એમ કહેતા પછી શુભ ઉપયોગ છે તે મોક્ષનો માર્ગ નથી એ વાત એમાં આવી જાય છે. અહીંયા પાના નંબર 133 ઉપર આગળ સમજાવે છે કે ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ, શુદ્ધ ચૈતન્યમય, અનંત ગુણ નિધાન પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે, તેની સન્મુખના પરિણામ થાય તેને અહીં શુદ્ધ ઉપયોગ કહ્યો છે અને તેને જ મોક્ષ માર્ગ કહ્યો છે. આ અધ્યાત્મથી એને શુદ્ધ ઉપયોગ કહ્યો છે અથવા તો આત્માની સન્મુખતાના પરિણામ કયા છે. વળી તેને જ શુદ્ધ આત્મભાવના, શુદ્ધ રત્નત્રય, વિતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ ઇત્યાદિ કહીએ છીએ. જો બીજા પણ આ રીતે નામ છે, જે અહીં શુદ્ધ ઉપયોગ કયો છે એ જ મોક્ષનો માર્ગ છે, એ જ આત્માની સન્મુખતાના પરિણામ છે, એ જ શુદ્ધ આત્મભાવના છે, એ જ શુદ્ધ રત્નત્રય છે, એ જ વિતરાગી પરિણામ છે, એ જ વિતરાગતા છે, સ્વચ્છતા છે, પવિત્રતા છે, પ્રભુતા છે, સામ્યભાવ છે. અહીં તો આ ચોખ્ખી વાત છે. આ સિવાય સ્વસન્મુખના પરિણામ સિવાય, આ સિવાય એટલે કે સ્વસન્મુખના પરિણામ સિવાય જે પરના લક્ષે અથવા તો પરની સન્મુખતાથી થતા જે પરિણામ છે તે બધા પરિણામ કે પછી ભલે શુભ પરિણામ હોય દયાદાન આદિના એ હોય કે અશુભ પરિણામ હોય, એ કાંઈ આત્માના છે જ નહીં, એ ક્ષણિક પરિણામ છે, એટલે એ ખરેખર તો સ્વરૂપમાં નથી અને એ જૈન ધર્મ પણ નથી. આ દયાદાન આદિના શુભભાવ એવા જે પરિણામ એ કાંઈ વાસ્તવમાં જૈન ધર્મ નથી. આ મંદિરમાં અને શાસ્ત્રોના પ્રકાશનમાં લાખો રૂપિયાનું દાન લોકો આપે છે ને, અહીં કહે છે કે એ ધર્મ નથી, એ ધર્મ નથી, એ શુભ ભાવ છે. ન આપવું એમ નથી કહ્યું, પણ એ શુભ ભાવ છે. અને એવો શુભ ભાવ કોને આવે છે? સાધકને એવો શુભ ભાવ આવે છે. જે ધર્મના માર્ગમાં આવ્યો છે એને એવો શુભ ભાવ આવે, કંઈ બહાર છે એને કાંઈ એવા શુભ ભાવ આવતા નથી. જે ધર્મમાં પરિણત છે એને જ એવા શુભ ભાવ આવે કે શાસ્ત્ર છપાવીએ અને એ દ્વારા ધર્મ પ્રભાવના કરીએ. પૂજા ભક્તિ વિનયના ભાવ કોને આવે? જે ધર્મ માર્ગમાં છે, જે સાધક છે એને આવે. પણ જેને જેને એવી રૂચિ થઈ નથી એને કાંઈ એવા ભાવ આવતા નથી. એટલે શુભ ભાવ આવે છે તો સાધકને જ આવે છે, પણ એ ધર્મ નથી એવો શુભ ભાવ ધર્મીને હોય છે, છતાં પણ એ ધર્મ નથી, એ મુક્તિનું કારણ નથી. એ વાતને બરાબર અહીંયા સ્પષ્ટ કરી છે. અહીં કહે છે કે એ ધર્મ નથી, એટલે બહુ આકરી વાત છે. આ દ્વારા ગુરુદેવને એક જ વાત સમજાવી હતી કે ભાઈ, તમે શુભ ભાવમાં સંતોષાઈ ગયા છો અને એમ માનો છો કે આનાથી મને મુક્તિ મળશે, તો એ તમારી માન્યતા ખોટી છે. એથી આગળ વધી અને તમારે હજી ઘણો પુરુષાર્થ સ્વરૂપના લક્ષ્ય કરવાનો બાકી છે. બસ આ વાત સમજાવી હતી, કેમ કે એ સમયમાં આત્માના સ્વરૂપને અનુભવવાની વાત કોઈ કહેતું જ ન હતું. સ્વરૂપમાં જવું, સ્વરૂપનો અનુભવ કરવો, એ વાત કોઈ કરતું જ ન હતું. ચરણાનુયોગના ગ્રંથમાંથી જે ઉપદેશ આપવામાં આવતો હતો, શ્રાવક ધર્મની જે વાત કરવામાં આવતી હતી, ત્યાં માત્ર એ શુભભાવની વાત કરવામાં આવતી હતી, પણ સાથે એ વાત નહોતી કરવામાં આવતી કે આ બધા શુભભાવ છે એ ત્યારે જ વ્યવહારથી મુક્તિનો માર્ગ કહેવાય કે જ્યારે નિશ્ચય સમ્યક દર્શન હોય ત્યારે. આ વાત નહોતી કહેવામાં આવતી, એટલે બિચારા લોકોને નિશ્ચય સમ્યક દર્શનની કાંઈ ખબર જ ન હતી. એટલે માત્ર જે શુભભાવ છે એને જ એ વ્યવહારથી એ સમ્યક દર્શન મુક્તિનો માર્ગ સમજતા હતા. પણ ગુરુદેવે એ વાત સમજાવી કે ભાઈ, એ બધા શુભભાવ છે અને એ મુક્તિનું કારણ નથી, છતાં પણ એવા ભાવ હોય, એવા ભાવ ન હોય એમ બને જ નહીં. સાધક જીવ છે જે ધર્મ માર્ગમાં પ્રવર્તે છે, એને જો શુભભાવ ના આવે તો પછી કયો ભાવ આવશે? સાધક જીવને શુભભાવ નહીં આવે તો કયો ભાવ આવશે? અશુભ ભાવ આવશે. અશુભ ભાવ આવવાનો તો એને પ્રશ્ન જ નથી. સાધકને શુદ્ધ ભાવ તો ક્ષણિક, થોડીક ક્ષણ પૂરતો જ હોય જે સમ્યક દ્રષ્ટિ છે એને, પણ બાકીનો સમય તો એને શુભ ભાવ જ વિશેષતાથી હોય. વિશેષતાથી તો એને શુભ ભાવ જ હોય. ચોથા ગુણસ્થાનની દશા હોય કે પાંચમા ગુણસ્થાનની દશા હોય શ્રાવકને, તો એ વખતે એ ક્યારેક પોતાના સ્વરૂપમાં જાય છે, પણ બાકીનો બધો સમય તો એ બારમા છે ત્યારે એને કેવો ભાવ હોય? એને શુભ ભાવ જ હોય. તો શુભ ભાવ ન આવવા એની તો કોઈ વાત જ નથી, શુભ ભાવ જ હોય. જો શુભ ભાવને છોડીને એ અશુભમાં જાય, શુભ ભાવને છોડીને અશુભમાં જાય, તો પછી એને અનંત કાળ સુધી રખડવાનું થઈ જશે. અશુભ ભાવમાં જશે, અશુભ ભાવમાં જશે અને પાપનો બંધ થશે, એવો પાપનો બંધ એ કરવા માંડશે, તો પછી એ ગમે તે પ્રકારે એની માન્યતા થશે અને ગૃહિત મિથ્યાત્વ પણ થશે ગમે તે થાય. એટલે એવું તો બનતું જ નથી, એવું તો એને બનતું જ નથી. સમ્યક દર્શિને તેવું બનતું જ નથી. પણ જે સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે, જે ધર્મનો પુરુષાર્થ કરે છે, એ પણ જો શુભભાવને છોડીને અશુભમાં ચાલ્યો જશે તો ક્યારેય એ પછી પોતે સ્વરૂપનો પુરુષાર્થ કરી શકશે જ નહીં. એટલે ગુરુદેવનો કહેવાનો આશય એવો ન હતો કે શુભને છોડીને અશુભમાં જવું, એવો તો ક્યારેક કોઈ મહાત્માનો એવો આશય હોય જ નહીં. પરંતુ સમજાવવું એ છે કે ભાઈ, તું શુભમાં સંતોષાઈ ગયો છે, શુભ દ્વારા ધર્મ માને છે, તો હજી આગળ વધ, એ કાંઈ ધર્મ નથી, તારે શુદ્ધ ભાવમાં જવાનું છે. એટલે વારંવાર એની એ જ વાત કરવામાં આવી છે, કેમ કે લોકો હજી ત્યાંથી ખસતા જ નથી. પોતે એમ માને છે કે આપણે આટલું દાન કર્યું, આટલી પૂજા કરીએ, રોજ સવારે ભક્તિ કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ છીએ, એટલે ધર્મ થઈ ગયો, આપણે જૈન કહેવાઈએ. આ માન્યતા જે છે એ ખોટી માન્યતા છે. જૈનપણું એ શુભભાવમાં નથી એમ કહેવું છે. અહીંયા કહ્યું ને કે એ દયાદાન આદિના જે પરિણામ થાય તે કાંઈ વાસ્તવમાં જૈન ધર્મ નથી. એટલે એનો અર્થ એ છે કે શુભભાવમાં કઈ જૈનપણું નથી. જૈનપણું તો જિનેશ્વર ભગવાને જે આજ્ઞા કરી છે, એમણે જે આમન્યા સ્થાપી છે, તે પ્રમાણે પોતાના સ્વરૂપનો અનુભવ કરવો. એમ જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં અને આમન્યામાં રહેવું અને પોતાના સ્વરૂપનો અનુભવ કરવો એ જૈનપણું છે. એટલે આ શુભભાવને અહીંયા વાસ્તવમાં જૈન ધર્મ નથી એમ સમજાવ્યું છે. એના ઊંધા અર્થ કરવા નહીં, કે પછી એમ પણ અર્થ ન કરવા કે ના અહીંયા તો ગુરુદેવ એમ કહ્યું કે શાસ્ત્રના પ્રકાશનમાં લાખો રૂપિયાનું દાન આપીએ તો કઈ ધર્મ થતો નથી, એટલે હવે મારે નથી આપવું, એવો ઊંધો વિચાર ના કરવો. એવો શુભભાવ આવે તો આવ્યો, અને આવ્યો તો પછી એ શુભભાવના સ્વામી થયા વિના જે દાન આપવાનો વિકલ્પ ઉઠ્યો છે એ પ્રમાણે દાન પણ આપી દેવું અને એના કરતા ન થવું. એ પૈસા જવાના હતા તે ગયા છે, મેં દાન કર્યું છે એવો વિકલ્પ પણ મનમાં લાવવો નહીં. દાન દાનના કારણે થાય, હું ભગવાન આત્મા એનાથી જુદો છું, અને આ એવો વિકલ્પ આવ્યો તો દાન અપાઈ જવું, વાત પૂરી થઈ ગઈ. પોતાના સ્વરૂપને એ વખતે પણ યાદ કરવું કે મારું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એમાં ન તો હું પૈસા ગ્રહું છું કે ન તો હું પૈસાને ત્યાગું છું, તો પછી દાન આપવાનો પ્રશ્ન જ નથી. પૈસા એના કાળે જવાના હતા તે ગયા છે, બસ એની સાથે મારે કાંઈ સંબંધ નથી. એવો ભાવ રાખવો, હું ભગવાન આત્મા છું. એટલે દાન આપીએ ત્યારે એવા ભાવ સાથે દાન અપાય. વ્રત તપ થાય ત્યારે પણ આ શરીરની જે કંઈ ક્રિયા થઈ રહી છે તે તેના કાળે જે પ્રમાણે થવાની છે તે થાય છે. આ શરીરથી હું જુદો છું, મારે કાંઈ એમાં અન્ન ગ્રહણ કરવાનું પણ નથી, કે મારે અન્ન ગ્રહણ કરું છું એનો ત્યાગ પણ નથી, કેમ કે એનાથી જુદું મારું સ્વરૂપ છે. આ અન્નનું શરીર સાથે સંયોગમાં આવવું કે ન આવવું એ બધું પૂતગળનું કામ એના કારણે થાય છે, પણ હું ભગવાન આત્મા એનાથી જુદો છું. મારે અન્ન સાથે આ પૂતગળ સાથે કાંઈ સંબંધ નથી, હું ત્રિકાળ નાયક છું. એવા ભાવ સાથે જે કાંઈ વ્રત તપ કરવા હોય તે કરવા. સાચું તપ તો અંતરંગ તપ છે, પોતાના સ્વરૂપને વિશે રહેવાનું એ જ સાચું તપ છે, એ અંતરંગ તપ છે. અને એવું અંતરંગ તપ હોય ત્યારે બાહ્યમાં એ વખતે ઉપવાસ આદિના ભાવ હોય અને એવી ક્રિયા ઉપવાસ આદિની હોય. અહીંયા કહે છે કે ભાઈ એ રૂપિયા તો બધા પર છે, જળ છે, માટી છે, ધૂળ છે, એ તો પોતાના કાળમાં પોતાની ક્રિયાવતી શક્તિના કારણે આવે અને જાય, કે એના કારણે આવે અને જાય. ત્યાં તું એ પર પદાર્થનો સ્વામી થઈ અને અભિમાન કરે કે મેં પૈસા દાનમાં આપ્યા તો એ તો ભ્રમ છે અને એ તારી મૂંઢતા છે. બહુ સરસ વાત કરી દીધી. સાથે ને સાથે ગુરુદેવ ઉપદેશ પણ આપણને આપતા જાય છે કે કઈ રીતે સાધકની દશા હોય, સાધકને શ્રાવકને કઈ રીતે આ બધા વ્રત તપ હોવા જોઈએ, એ પણ વાત સાથે સમજાવી દીધી છે. આગળ 133માં પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મ તો એક શુદ્ધ આત્મસન્મુખ પરિણામ જ છે, તેને અહીં શુદ્ધ ઉપયોગ કહેલ છે. તેને શુદ્ધ ઉપયોગ કહો, વિતરાગ વિજ્ઞાન કહો, સ્વચ્છતાના પરિણામ કહો, અનાકુળ આનંદના પરિણામ કહો, શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ કહો કે શાંતિના પરિણામ કહો, તે આવા અનેક નામોથી કહેવાય છે. શાંતિ શાંતિ શાંતિ, ભગવાન આત્મા પૂર્ણ શાંતિથી ભરેલું ચૈતન્ય તત્વ છે. તેની સન્મુખતાના જે પરિણામ થાય તે પણ શાંત શાંત શાંત. જો અનુભવના કાળે શાંતિ અને આનંદનો અનુભવ થાય છે, પછીથી આપણે જે બધા વિશ્લેષણ દ્વારા જે વાત મૂકીએ છીએ, કર્મની વાતને પણ એમાં આપણે સમજાવીએ છીએ કે મોહનીય કર્મમાં મિથ્યાત્વની પ્રકૃતિનું શું થયું અને એના ત્રણ ભાગ થયા અને આ બધું જે થયું એ વાત બરાબર છે, એ બધું કેવળી ગમ્ય છે, પણ અનુભવમાં તો શાંતિ અને અલૌકિક આનંદનું વેદન હોય છે, બીજું કાંઈ હોતું નથી. શાંતિ અને અલૌકિક આનંદનું વેદન હોય છે એવો અનુભવ છે, અને પહેલા એ પોતે આ હું એવો પોતાને અનુભવે છે અને સાથે એવી શાંતિ અને આનંદને વેદે છે. અને આમ જેટલો સમય રહ્યો એ જ એનું ચારિત્ર છે. પછી પોતાને જેવો અનુભવ્યો છે એ વાત પછી એને ક્યારેય ભૂલાતી નથી, એટલે પછી બહારમાં આવે છે તો પછી આ મનુષ્યપણું કે આ રમેશપણું કે ડોક્ટરપણું એ બધું એને પોતાથી જુદું સતત લાગે છે. પછી એને યાદ નથી કરવું પડતું કે આ મારાથી જુદું છે. એક વખત જે પોતાને પોતાનો અનુભવ થયો પછી એ સહજ થાય છે કે આ બધું જે છે તે હું નથી, એ મારું સ્વરૂપ નથી, એ રૂપે હું નથી. એટલે જ્ઞાનીની દશા છે એ જુદી છે, અદભુત છે. અને પછી એને એમ પણ નથી કે મારે કાંઈ પર્યાયમાં પ્રાપ્ત કરવું છે એમ પણ નથી. અરે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ કરવી છે એમ પણ નથી. પછી તો પોતાના સ્વરૂપને વિશે રહેવા સિવાય બીજું કાંઈ એને શોધતું નથી. એ જ એકમાત્ર એને દેખાય છે, એ જ એને એકમાત્ર કરવા લાયક લાગે છે અને એનો જ એ પુરુષાર્થ કરે છે. અને ક્રમબદ્ધમાં પછી જે પર્યાય થવાની છે તે થયા કરે છે. પછી ક્રમબદ્ધમાં બધી જ પર્યાય જેમ થવાની છે તે થયા કરે છે. એટલે એને તો ક્રમબદ્ધનો બરાબર યથાર્થ અનુભવ સહિત નિર્ણય થઈ જાય છે. પણ જેને હજી સમ્યક દર્શન નથી થયું એને એવો ક્રમબદ્ધનો નિર્ણય કરવો રહ્યો. અને ક્રમબદ્ધનો નિર્ણય સર્વજ્ઞતાનો નિર્ણય થતા થાય છે. જો તમે સર્વજ્ઞને માનો છો, સર્વજ્ઞતાનો સ્વીકાર કરો છો, તો પછી ક્રમબદ્ધ હોવું જ જોઈએ એ વાત આપણે સમજ્યા છીએ. અને ક્રમબદ્ધ છે, બધી જ પર્યાય ક્રમબદ્ધ છે, તો પછી અકર્તા ભાવ પણ આવશે. અને અકર્તા ભાવ આવે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ જશે. એટલા માટે આ બધું એક પછી એક ક્રમમાં આપણે સમજીએ છીએ તો બધું સહેલું થઈ જાય છે. કાંઈ અઘરું નથી પ્રભુ, પોતે જ્ઞાન સ્વભાવી આત્મા છે અને અઘરું શું પડે. અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે ભાઈ અનાદિ અનંત સદા એકરૂપ પરમ સ્વભાવ ભાવ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્ય તે ધ્રુવ ત્રિકાળ છે, ત્રણેય કાળે એ એવું ને એવું જ છે. અને મોક્ષ માર્ગ તે પરમ સ્વભાવ ભાવના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એના આશ્રયે પ્રગટેલી આ પર્યાય છે. મોક્ષ માર્ગના પરિણામ છે એ શુદ્ધ તત્વ છે, એનો આશ્રય કરતા થાય છે. એટલે એના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એક ત્રણેય કાળે રહેતું છે એ ધ્રુવ, એટલે એક એ ત્રિકાળ ભાવ છે. પરમ પરિણામિક ભાવ, પરમ સ્વભાવ ભાવ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્ય એ ત્રિકાળ ભાવ છે. અને એક વર્તમાન પર્યાય એટલે મોક્ષ માર્ગના જે પરિણામ થયા, એ વિતરાગી પરિણામ થયા, એ પર્યાય, એ વર્તમાન પર્યાય, એ પર્યાય ભાવ છે. એટલે આવા દ્રવ્ય પર્યાય રૂપ બંને સ્વભાવો વસ્તુમાં એક સાથે છે. વસ્તુ કદી પર્યાય વગરની હોય નહીં, આપણે એમ કહીએ છીએ ને, દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં એમ તો આપણે બોલીએ છીએ. પણ ભાઈ એ ગોખેલું કામ નહીં આવે, જરાક ઊંડા ઉતરવાની જરૂર છે. દ્રવ્ય પર્યાય વગરનું હોય નહીં એ આપણે શીખી ગયા છીએ અને જાણીએ છીએ કે દરેક દ્રવ્યને કોઈ પર્યાય દરેક સમયે હોય છે. કોઈ એક પર્યાય દરેક સમયે હોય, એક સાથે બે પર્યાય ન હોય. આ બધી વાત તો આપણે વિદ્વતાની ઘણી કરી, પણ અહીંયા અધ્યાત્મથી જરાક વિચારવાનું છે. ગુરુદેવે એ વાત અહીંયા સમજાવી છે. દ્રવ્ય ને પર્યાય હોય છે, પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં એમ તો કહ્યું, પણ કેવી પર્યાય હોય, કેવી પર્યાય હોય. આત્મદ્રવ્ય જીવદ્રવ્યની વાત કહીએ તો એની પર્યાય કેવી હોય? શું આ મનુષ્યની પર્યાય એ એની પર્યાય હોય? શુદ્ધ આત્મદ્રવ્યની પર્યાય પણ શુદ્ધ જ હોય, નિર્મળ હોય. વસ્તુ છે તો એને એક ત્રિકાળ ભાવ છે જે ત્રણેય કાળે રહેતું, જે ધ્રુવ એ દ્રવ્ય, એને એક ત્રિકાળ ભાવ છે જે ધ્રુવ પણે છે એ છે. અને બીજો જે ક્ષણિક ભાવ એટલે પર્યાય જે વર્તમાન એક સમયનું સત છે, એક સમયનું હોવાપણું છે, એ પર્યાય, એ બંને મળી અને આપણે દ્રવ્ય કહીએ છીએ. અને બંને સ્વભાવો વસ્તુમાં છે, એ ધ્રુવપણું જે ન બદલાય એવું, અને જે દરેક સમયે બદલાય છે એવું, જે દરેક સમયે બદલાય છે તેવું, એ પર્યાય. પણ એ પર્યાય કેવી પર્યાય? શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાયની વાત છે. જીવ દ્રવ્યની નિર્મળ પર્યાય અને જીવ ત્રિકાળ ધ્રુવ નાયક જે બદલાતું નથી એવા વસ્તુની વાત અહીંયા કરવામાં આવી છે. બહુ સરસ રીતે ગુરુદેવે વાત સમજાવી છે. આપણે તો ગોખી નાખ્યું હતું કે દ્રવ્યને એક પર્યાય હોય છે, પણ ભાઈ કઈ પર્યાય, કેવી પર્યાય, જરાક વિચાર કરીએ તો સમજાય. કહો દ્રવ્ય પર્યાય સહિત જ છે, પણ એ તો કઈ પર્યાયની વાત છે, કેવી પર્યાય એની હોય છે? અહીંયા કે છે, ફરીથી વાંચીએ, આપણે બહુ સરસ વાત કરી છે. કે અનાદિ અનંત, અનાદિથી છે અને અનંત કાળ સુધી એમ જ હોય છે, ત્રણેય કાળે એ એમ જ હોય છે. એટલે અનાદિ અનંત સદા હંમેશા એકરૂપ પરમ સ્વભાવ ભાવ સ્વરૂપ, એકરૂપ અનંત ગુણ કહીએ પણ બધું એકરૂપે પરમ સ્વભાવ ભાવ સ્વરૂપ નિજ પરમાત્મ દ્રવ્ય તે ધ્રુવ ત્રિકાળ છે. અને આ મોક્ષ માર્ગ આપણે જે કહીએ તે વિતરાગી પર્યાયો પરિણામો જે કહીએ છીએ તે મોક્ષ માર્ગ તે પરમ સ્વભાવ ભાવના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એક ત્રિકાળ ભાવ છે અને એક વર્તમાન પર્યાય, એવા બે ભાવ, આવા દ્રવ્ય અને પર્યાય રૂપ બંને સ્વભાવો વસ્તુમાં એક સાથે છે. બંને સ્વભાવો વસ્તુમાં એક સાથે છે. વસ્તુ કદી પર્યાય વગરની હોય નહીં. દરેક સમયે તે નવી નવી પર્યાય પરિણમ્યા કરે છે. તે પર્યાય જો અંતર્મુખ સ્વભાવ ભાવમાં ઢળેલી હોય તો તે મોક્ષનું કારણ છે અને બહિર્મુખ ભાવમાં ઢળેલી હોય તો તે બંધનું કારણ છે. આમ બંધ મોક્ષની રમત તારી પર્યાયમાં જ સમાય છે, બીજું કોઈ તારા બંધ મોક્ષનું કારણ નથી. એટલે ત્રિકાળ દ્રવ્ય તો શુદ્ધ છે જ, અને પર્યાયની વાત કહીએ તો ખરેખર જે અનંત કાળ સુધી એવી જે પર્યાય થયા કરે છે એ તો શુદ્ધ પર્યાય જ હોય, એ તો સિદ્ધની પર્યાય જ હોય. શુદ્ધ પર્યાય એ તો અનંત 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 કાળ સુધી પછી એ જ રહે છે. એ પછીથી એ અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થતી જ નથી. એટલે એ પર્યાય છે તે એ જ ખરેખર સ્વભાવ ભાવ છે. એ પર્યાય સ્વભાવ ભાવ છે, શુદ્ધ પર્યાય છે તે સ્વભાવ ભાવ છે. ત્રિકાળી ધ્રુવ એ સ્વભાવ, અને બીજું જે પર્યાય ને સ્વભાવ ભાવ કયો તે કયું પર્યાય સ્વભાવ ભાવ છે, જે શુદ્ધ પર્યાય છે તે સ્વભાવ ભાવ છે. પરંતુ જીવને એક એવી યોગ્યતા છે કે એ પરનું લક્ષ કરી અને વિભાવ ભાવે થાય છે ત્યારે પણ એને જે પર્યાય થાય છે, ત્યારે પણ એને જે પર્યાય થાય છે કે જે વખતે એનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન કહેવાય છે, તો એવી એને એક યોગ્યતા છે. અને આવી યોગ્યતાને કારણે જે થાય છે એમાં આશ્રવ અને બંધ થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે આશ્રવ અને બંધ જે થયા એ એવી યોગ્યતાને કારણે થયા, એ બહાર પર્યાયમાં થયું છે. તો પછી બહાર પર્યાયમાં એવા આશ્રવ બંધ થયા છે તો પછી બહાર પર્યાયમાં થયેલા આશ્રવ બંધ ની સામે મોક્ષની પણ પર્યાય થાય છે, મોક્ષની પણ પર્યાય થાય છે. પણ મૂળ તત્વ જે છે, મૂળ જીવ દ્રવ્ય છે, એ ત્રિકાળ શુદ્ધ છે, એ ધ્રુવ છે, એની અંદર આ પર્યાયની રમત નથી, આ બંધ અને મોક્ષની રમત એમાં નથી. એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. અત્યારે વર્તમાનમાં એને બંધની પર્યાય છે તો હવે એ મોક્ષની પર્યાય પણ પ્રગટ કરી શકે છે. એ બધી રમત પર્યાયમાં સમાય છે, આમ ગુરુદેવે સમજાવ્યું છે. એટલે ખરેખર તો એ પર્યાય થવાનું કારણ તું પોતે જ છો. એ પર્યાય બીજું કોઈ તારા દ્રવ્યની એ પર્યાય બીજું કોઈ કરતું નથી. એટલે એ તારા બંધ અને મોક્ષનું કારણ પણ તું પોતે જ છો. જો તું બંધ કરી શકે છે તો તું મોક્ષ પણ કરી શકે છે. પોતાના પરમ શુદ્ધ સ્વભાવમાં એકાગ્ર થઈને આનંદને અનુભવનારી ધ્રુવમાં ઢળેલી અને ધ્રુવમાં ભળેલી જે દશા થાય તે મોક્ષ માર્ગ છે અને તે ધર્મ છે, એ વિતરાગી પરિણામ છે. ધ્રુવ સામાન્યને ધ્યેયમાં લઈને જે દશા પ્રગટી તે નવી છે. ધ્રુવ નવું નથી પ્રગટ્યું, એ દશા પ્રગટી ધ્રુવને લક્ષમાં લેતા જે દશા પ્રગટી તે દશા નવી છે. પણ ધ્રુવ નવું નથી, ધ્રુવ નવું પ્રગટ્યું નથી, પણ નિર્મળ અવસ્થા નવી પ્રગટી છે. કેમ કે એની અત્યાર સુધી મલિન અવસ્થા હતી, એટલે એને ધ્રુવનું લક્ષ કરતા જે પરિણામ થયા છે તે નિર્મળ પરિણામ થયા છે. એટલે એ પરિણામ એને માટે નવા છે, અને તે વખતે મિથ્યાત્વ આદિ જૂની અવસ્થાનો નાશ થાય છે. નાશ થવું અને ઉપજવું એ પર્યાય ધર્મ છે, એ પર્યાય ધર્મ છે. નાશ થવો અને ઉપજવું એ પર્યાય ધર્મ છે, અને ટકી રહેવું તે દ્રવ્ય સ્વરૂપ છે. ટકી રહેવું, ધ્રુવપણે રહેવું, ટકી રહેવું એ દ્રવ્ય સ્વરૂપ છે. આવી વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. જો આ દ્રવ્ય અને પર્યાયનું સાચું સ્વરૂપ અહીંયા ગુરુદેવે સમજાવ્યું છે, દ્રવ્ય અને પર્યાયનું આવું અલૌકિક સત્ય સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને સાક્ષાત જોઈને એટલે એમના જ્ઞાનમાં એ બરાબર પ્રત્યક્ષ બરાબર એમ જણાવ્યું છે અને પછી એ એમના જ્ઞાનમાં આવ્યું છે એટલે ઓમકાર ધ્વનિ દ્વારા આપણને એ વાત સમજાય છે. એટલે એમણે સર્વજ્ઞ ભગવાને સાક્ષાત જોઈને ઉપદેશ્યું છે અને આને સમજતા તું ન્યાલ થઈ જાય અને તેના ફળમાં કેવળ જ્ઞાન ફળે એવી આ અલૌકિક વાત છે. બહુ સરસ વાત કરી દીધી. આજે દ્રવ્ય પર્યાયની ઘણી સુંદર વાત આવી, ઘણી ઘણી સ્પષ્ટતાઓ થઈ જાય એવી આજે મહત્વની વાત આવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખ ધ્યાન મહી પ્ર